भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपह क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रुतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वे गदेव त्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, बाल युवा महोत्सव ना उपक्रमे सभा में उपस्थित धर्म कुळाश्रित वाला सर्वे अमारा संतो, श्रीजी महाराज ना लाडीला अने अमारा अति वाला एवा युवान अने बाळको, धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो, सर्व धर्म प्रेमी सज्जनों, सर्व मोक्ष भागी जीवात्माओं, दरेक भक्तजनों ने अमारा खूब खूब हेतपूर्वक जय स्वामीनारायण। आज अमारा माटे एक आनंद नो दिवस छे, अने एनु कारण ये छे कि आजे अमारा श्रोतानी अंदर आजे आ सभानी अंदर श्रोतानी अंदर बाळको अने युवानो छे, एटले पहली वात तो आजे मने एवुं लागे छे के ज्यारे अमे निशाळ जता अने अमने जे रीते सत्संगना गुण संस्कार ज्यारे शीखता अने अमने जे परिस्थितिओनो अमे जे सामनो कर्यो, मने एम थाय के आजे ए परिस्थितिओने ए जे अनुभव एनु तमारी साथे थोड़ी आदान प्रदान विचारों ना करूं, इतले सौ प्रथम तो आनंदनी वात ए छे के आ बाळ युवा महोत्सव एटले बीजा अर्थ में जोईए तो बाळ युवा शिबिर, शिबिर एटले एक जातनो ट्रेनिंग कैम्प कहेवामां आवे, अने ट्रेनिंग कैम्पनी अंदर आ शिबिरनी अंदर आ महोत्सवनी अंदर नाम आपणे महोत्सव आप्युं छे, पण वास्तवनी अंदर आ एक शिबिर छे, शिक्षण शिबिर। अने शिबिर कोणे कहेवाय पछी एक एक साथे धरीन पाड़जो તાળીઓ, હમણાં વચ્ચે નો પાડશો હવે। શિબિર કોને કહેવાય? શિબિરની અંદર આપણે ત્રણ વાતને શીખવાની છે। પહેલી વાત તો શિબિરની અંદર આપણે બે શા માટે આવીએ છીએ આ નક્કી કરવાનું છે। શિબિરની અંદર આપણે કંઈક શીખવા આવ્યા છીએ। શીખવાનું બે રીતે હોય, એક થિયરીકલ અને બીજું પ્રેક્ટિકલ। આ બે વિષય બહુ આજે સામાન્ય કથાઓની અંદર આપણે જે પ્રવચનો સભાઓમાં આપણે કરતા હોઈએ છીએ એ તો આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ, પણ આજે ખાસ મારે આ યુવાનોને અને બાળકોને જે હેતુથી આપણે અહીંયા એકત્રિત થયા છીએ એ હેતુને દ્રઢ કરી અને હેતુને સરળતાથી કેમ પામી શકાય એના માટેનું થોડું ઉદ્બોધન કરવું છે। એટલે બે પ્રકારનું જ્ઞાન લેવાય છે સમાજની અંદર, એક થિયરીકલ જેને કહેવાય કે શાસ્ત્રોક્ત, જો ધાર્મિક પ્રશ્નો હોય તો શાસ્ત્રોક્ત, તમારા વિદ્યાનું એટલે ભણવાનું હોય તો તમારી જે ભણતરની પુસ્તિકાઓ છે એની અંદરથી તમે જાણી શકો, અને બીજું જ્ઞાન મેળવાય એ પ્રેક્ટિકલ મેળવાય કે જે અનુભવથી મેળવાય છે। એટલે આ બંને, કોઈ પણ જ્ઞાન માત્ર થિયરીકલ હોય, જો ખાલી ચોપડાઓ વાંચીને આપણે જ્ઞાની થયા હોઈએ અને જીવનમાં એને અનુભવમાં ન મૂક્યું હોય તો એ જ્ઞાન અધૂરું જ્ઞાન ગણાય છે, અને શાસ્ત્રોની અંદર અથવા તો પુસ્તકોની અંદરથી એનું પ્રાથમિક પાયો જ્યાં સુધી આપણે દ્રઢ ન કર્યો હોય અને પરબાર એટલે કે ડાયરેક્ટ આપણે જો ફિલ્ડની અંદર એને પ્રેક્ટિકલ કરવા જઈએ તો પણ એ આપણા માટે જોખમરૂપ બને છે. આપણને અનુભવ ન હોય, ઇલેક્ટ્રિક લાઇન વાયર જતો હોય અને એને અડવાથી શું થાય એ આપણને ખબર નથી, અને જો આપણે લાઇનને પકડીએ તો શું થાય, કરંટ લાગે ને. કારણ કે આપણને એનું જ્ઞાન નથી કે આ ઇલેક્ટ્રિકસિટી જે છે એ ઝાટકો મારે. એટલે આ બંનેનો જે સમન્વય, આ શિબિરનો જે તાત્પર્ય છે એ તાત્પર્ય છે કે થિયરીકલ જે પુસ્તકનું જ્ઞાન છે એને પ્રેક્ટિકલ જ્ઞાન સાથે એટલે કે અનુભૂતિ સાથે એનું સમન્વય કરવો, અને એ સમન્વય જોખમ ન બને એ રીતે કરવો, એટલે એને ટ્રેનિંગ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે, ટ્રેનિંગ. ટ્રેનિંગ કોને કહેવાય, કે જે જ્ઞાન પુસ્તકમાં રહેલું છે, શાસ્ત્રમાં રહેલું છે, એ જ્ઞાનને કોઈ સારા નિષ્ણાત વ્યક્તિના દેખરેખ નીચે આપણે એને અનુભવની અંદર, આપણા જાત અનુભવની અંદર જ્યારે આપણે એને મૂકીએ અને એની અંદરથી જે આપણું જ્ઞાન એટલે આપણી સમજણ પરિપક્વ કરીએ એનું નામ ટ્રેનિંગ. એટલે આ શિબિર એક જાતનો ટ્રેનિંગ કેમ્પ છે. હવે આ શું ટ્રેનિંગ કરવા, આપણે શું શીખવા આવ્યા છીએ, આ વસ્તુ પણ આપણે સમજી રાખવી જોઈએ. આ વસ્તુને બહુ સમજણથી ચાલજો. આ તમને અહીંયા આગળ આ શિબિરની અંદર તો ઉપયોગી થશે જ, પણ તમારા રોજિંદા જીવનની અંદર, તમારા સ્કૂલના ભણતરની અંદર, તમારા રમતગમતની અંદર અને દરેક વિષયોની અંદર જ્યાં જ્યાં તમે સમાજની અંદર આગળ વધશો એની અંદર પણ તમને ઉપયોગી બનશે. આપણે અહીંયા શું શીખવા આવ્યા છીએ, તો ત્રણ વસ્તુનું અનુસંધાન. કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય, કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ત્રણ વસ્તુની ખૂબ જ આવશ્યકતા પડે છે, જરૂરી છે. એમાં પહેલી વસ્તુ છે સંકલ્પ. પહેલી વસ્તુ શું છે, સંકલ્પ. મનમાં ઈચ્છા જાગૃત થવી, મનની અંદર એક નિશ્ચય કરવો કે મારે આ કાર્ય કરવું છે. પહેલો જોઈએ સંકલ્પ, બીજું જોઈએ સમર્પણ. શું જોઈએ, સમર્પણ. એનો અર્થ એમ થાય કે સંકલ્પ જે આપણે કર્યો, જે મનમાં સંકલ્પ આપણે નક્કી કર્યું કે ભાઈ મારે આ કાર્ય કરવું છે, તો એ કાર્ય કરવા પાછળ જે કંઈ મહેનત કરવી પડે, જે કંઈ એની અંદર ભોગ દેવો પડે, જે કંઈ એની માટે આપણે જતું કરવું પડે, જે પણ ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, આ બધું કરીને આપણે જ્યારે કાર્યની પાછળ લાગીએ એનું નામ કહેવાય સમર્પણ. તો આપણે, અને બીજું એની અંદર ત્રીજી વસ્તુ જોઈએ, પહેલો શું જોઈએ, સંકલ્પ, બીજું જોઈએ સમર્પણ, અને ત્રીજું જોઈએ શિસ્તતા. શું જોઈએ, શિસ્તતા, એટલે ડિસિપ્લિન. શું જોઈએ, ડિસિપ્લિન. ક્લાસમાં શિક્ષકો આવે ત્યારે છોકરાઓને શું કરે, ફોલ્ડ યોર હેન્ડ્સ, ફિંગર ઓન યોર લિપ્સ, આમ આંગળી કરીને બેસાડે ને બધાને. છોકરાઓ બધા બેઠા છો કે નથી બેઠા, હે, આમ અદબ વાળીને બેસવાનું કે નહીં નિશાળમાં, એ શું કહેવાય, શિસ્ત. શિસ્ત, અનુશાસન. આ ત્રણ વસ્તુની જ્યારે એકાત્મપણું થાય છે ત્યારે આપણને કોઈ કાર્યમાં સિદ્ધિ મળે છે. કોઈ પણ કાર્યમાં સફળતા ક્યારે મળે, પહેલું જોઈએ સંકલ્પ, બીજું જોઈએ સમર્પણ, અને ત્રીજી જોઈએ શિસ્ત, ડિસિપ્લિન. એટલે આ જ્યારે ત્રણ વસ્તુનો સમન્વય થાય ત્યારે આપણને કાર્ય સિદ્ધિ થાય છે. હવે અહીંયા આ બધા બાળકો, યુવાનો, ખાસ તો યુવા શિબિરમાં આ બધા યુવા બાળ મહોત્સવમાં આવ્યા છો, આમાંથી નોટ પેન લઈને કેટલા જણ આવ્યા છે, જો આટલા જણ કંઈક શીખવા આવ્યા છે, બાકીના ફરવા આવ્યા છે, એમ સમજવાનું. હે, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ શીખવા જઈએ તો આપણે, આપણું હથિયાર શું છે આપણી પાસે, તો આપણી નોટ અને પેન. જે પણ આપણે કંઈ જોયું, જે કંઈ જાણ્યું, જે કંઈ અનુભવ્યું એને આપણે કાગળ પેનમાં લખી લેવું જોઈએ, જેથી આપણે ફરી વાંચવું હોય. નીચે કરી દો, આ છોકરાઓ બોડાયા બોડાયા. તો જે કંઈ આપણે જાણીએ છીએ, જે કંઈ શીખીએ છીએ, આ બધું કંઈ યાદ રહેવાનું છે. આપણો સ્વભાવ, આપણી બુદ્ધિ કેટલી ચંચળ છે. હમણાં અહીંયા આગળ અહીંયા જે વાત થઈ, થોડી વાર આપણને ઘણી યાદ રહે, અને થોડી વાર પછી રમવામાં જઈએ તો રમવા રમતા રમતા એ વાત ભૂલાઈ જાય, તો ફરી એ વાત યાદ કરવી હોય તો ક્યાંથી થશે. જો આપણી પાસે લખેલી હશે, આપણે નોંધ્યું હશે, તો આપણી પાસે એની સ્મૃતિ કે આપણે એને ફરી જોઈ શકશું. એટલે ખાસ તો આ બધી વસ્તુને આ શિબિરની અંદર શીખવાનું. જો કે જ્ઞાન સંતો તમને ખૂબ સારું આપે છે. આપણે મનુષ્ય જીવનને સફળ કરવા માટે પણ ત્રણ વસ્તુની જરૂર છે. શું જરૂર છે, મનુષ્ય જીવન આપણને મળ્યું છે તો મનુષ્ય જીવનને સફળ કરવા માટે પણ ત્રણ વાનાની જરૂર છે. એ ત્રણ વાના શું છે? એક, સદાચાર. શું છે? આ મનુષ્ય જીવન જો માનવતાથી સફળ કરવું હોય, સારી રીતે જીવવું હોય, તો એના માટે સદાચાર શું જોઈએ? બીજો જોઈએ એની અંદર સદ્ધર્મ. શું જોઈએ? સદાચાર, સદ્ધર્મ, અને ત્રીજું એની અંદર જોઈએ વિવેક. શું જોઈએ? વિવેક. જ્યારે આપણા જીવનની અંદર સદાચાર, સદ્ધર્મ અને વિવેક આ ત્રણનું એકાત્મપણું થાય છે ત્યારે માનવ જીવન સફળ થાય છે. સદ્ધર્મ એટલે કે જેની અંદર પોતાના ઉપાસના, પોતાની ભક્તિ અને પોતાનું આધ્યાત્મિક જ્ઞાન, એને જ્યારે આપણે શુદ્ધ રાખીએ ત્યારે એને સદ્ધર્મ અનુસર્યો કહેવાય. જ્યારે આપણે આચરણની અંદર આપણે જે મર્યાદાનું અનુસંધાન રાખીએ, એની અંદર આપણે એકબીજાને માટે જે આદર આપવાનો હોય, મર્યાદાઓ રાખવાની હોય, જ્યારે એનું અનુસંધાન રાખીએ, આપણા આચરણનીથી કોઈને મનદુખ ન થાય, કોઈને હાનિ ન થાય, કોઈને હણાય નહીં, આનું જ્યારે અનુસંધાન રાખીએ તો એને કહેવાય સદાચાર. અને ત્રીજો છે વિવેક. ક્યારે, કેવા સમયે શું બોલવું, શું કરવું, સાચું શું છે, ખોટું શું છે, આની જ્યારે શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ આવે ત્યારે એને કહેવાય વિવેક. તો મનુષ્ય જીવનને સફળ કરવા માટે પણ આ ત્રણ ચાવી જરૂરી છે. એટલે આ બધું જ્ઞાન આજે આ શિબિરના માધ્યમથી આ યુવાનોને અને બાળકોને, તમને બધાને પીરસવામાં આવે છે. આ શિબિરનો હેતુ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજાવી અને સ્વામિનારાયણના સત્સંગી દ્રઢ બનાવવા આ એટલું માત્ર નથી, પણ આજે કાલે સવારે તમે બધા જ્યારે સમાજની અંદર, જ્યારે એક પ્રતિબિંબ તરીકે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક અરીસા તરીકે ત્યારે તમે સમાજમાં જશો, ત્યારે તમારા માધ્યમથી લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને જોવાના છે. તમારા માધ્યમથી લોકો એમ વિચારવાના છે કે જો આ જેના કપાળમાં તિલક ચાંદલો છે, જેના ગળાની અંદર કંઠી છે, આનું વર્તન આવું છે, તો એના સંસ્કાર, એના જે સંપ્રદાયના સંસ્કારો, સિદ્ધાંતો કેવા ઉજ્જવળ હશે. એટલે કાલે સવારે તમે વ્યક્તિગત તમારું ઓળખાણ રહેવાની નથી, પણ તમારી સત્સંગી તરીકેની, એક સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિબિંબ તરીકેની ઓળખાણ રહેવાની છે. માટે તમારું જે જીવતર, એને ઘડવું અને એને સાચી દિશામાં વાળવું, એના માટેની આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જેટલા બને એટલા આ શિબિરના માધ્યમથી, આ તો પાંચમી શિબિર છે, અને એક થોડુંક આયોજકોને મારે ટકોર કરવી છે કે હવે ફરી જ્યારે શિબિર આપણે જ્યારે કરીએ ને જ્યાં કરીએ ને ત્યાં સન્માનથી લઈ આશીર્વાદમાં યુવાનોને અને બાળકોને જ લાવજો. આ બધાને પારાયણમાં બોલાવો છો તમે, ઓલા નથી બોલાવતા. તથા આયોજકોને પણ એક આ સૂચના છે, બહુ આ તો ઘરનો ડાયરો છે એટલે કહું છું કે આપણે સભા કથા પારાયણ હોય છે ત્યારે આ બધા વડીલોને તો લાભ મળતો જ હોય છે, આ યુવાનોને ત્યારે તમે સ્ટેજ ઉપર ન ચડવા દેતા. તો આવી જ્યારે શિબિર હોય ને જ્યારે એમના માટેનું જ આખું આયોજન હોય ત્યારે એક તો એમને થોડુંક પ્રોત્સાહન આપે, એમાં ઘણાની અંદર, હમણાં જેમ આપણા સભા સંચાલકે કીધું કે ઘણા ગુણવાન વ્યક્તિઓ, છોકરાઓ છે જે 75% ઉપર, અને નિત્યસ્વરૂપ સ્વામીએ પણ વાત કરી કે આવા સારા ભણેલ, એટલે એવા જે છોકરાઓ હોય એને પણ પ્રોત્સાહન મળે, એની પણ જે એક કીર્તિ છે બધાને ખબર પડે, બીજાને પણ પ્રેરણારૂપ બને, એના માટે થોડું બહાર આવે એવી એક આયોજન કરવાની જરૂર છે. સાથે સાથે મને એક એવું પણ થોડોક વિચાર આવ્યો છે જે બધાની વચ્ચે કહું છું કે આવતી શિબિરમાં એક એવું આયોજન કરશું કે 25-25 કે 30-30 બાળકોના ગ્રુપ બનાવવા છે, અને એ ગ્રુપની અંદર એક એક એના ગ્રુપ મોનિટર તરીકે બનાવશું, અને એ ગ્રુપની અંદર આપણે એક કાર્ય ટાસ્ક આપજો. આ 5 શિબિર થઈ ને, આ 5 શિબિરમાં જે જે શીખવાડ્યું એ શિબિરનો આવતી શિબિરની અંદર હવે તૈયારી રાખજો. અત્યારે આ એટલા માટે કહું છું, હજુ આજે બીજો દિવસ છે, હજુ 3 દિવસ શિબિરના બાકી છે, એટલે તમને જે જે સમજાવવામાં આવે, જે જે તમને શીખવાડવામાં આવે, આ બધી નોંધ એટલા માટે રાખજો કે હવે આવતી શિબિર જ્યારે થશે ત્યારે આપણે આ ગ્રુપ બનાવીને આ ગ્રુપના અંદરોઅંદર સ્પર્ધા એટલે કોમ્પિટિશન રાખશું કે આ તમે જે 5-5 શિબિરોની અંદર જે તમે શીખ્યા એનું તમે શું તમારા જીવનની અંદર અમલીકરણ કર્યું છે. જો કે જગતની અંદર તો દેખાશે જ, પણ આપણી સ્તરે આપણને જ્યારે ખબર પડે કે ઉત્તરોત્તર કેટલી સમજણમાં વૃદ્ધિ થઈ છે, કેટલી તમારા જીવનના વર્તનની અંદર તમારી વૃદ્ધિ થઈ છે, કેટલી તમારી વાણી વિવેકની અંદર તમારી અંદર સુધારો આવ્યો છે, આ તમામ બાબતોને આપણે જે ચકાસી અને આ ખરેખર સાચા અર્થમાં જેને પરિણામલક્ષી, કારણ કે માત્ર ઉપદેશલક્ષી આ કાર્ય નથી, આ પરિણામલક્ષી કાર્ય છે. અને પરિણામલક્ષી ક્યારે દેખાય કે જ્યારે એનું ફીડબેક મળે આપણને, એનું વર્તન આપણે પાછું જોવા મળે. એટલે આવું એક કંઈક આયોજન આપણે કરશું, એટલે દરેક છોકરાઓને ને યુવાનોને પોતાનું કંઈક જે હુનર હોય, પોતાની આવડત હોય એ બતાવવાનો એને મોકો મળે. અને એવા જે હોનહાર અને જે વિદ્વાન અને જે સારા સુજ્ઞ એવા જે બાળકો અને યુવાનો હોય એને પ્રોત્સાહન મળે અને બીજાને એનાથી પ્રેરણા મળે, આવું સુંદર મજાનું આયોજન આજે એના નિમિત્તનું જ આ બધું પ્રયત્ન છે. એટલે સત્સંગના સિદ્ધાંતોને તો દ્રઢ કરવા જ છે, પણ સાથે સાથે એક માનવતા તરીકે, એક દેશની અંદર સારા નાગરિક તરીકે પણ આપણે કેમ રહી શકીએ, અને એક સમાજના સાચા સિપાહી તરીકે આપણે કેમ રહી શકીએ, એક સાચા સેનાની તરીકે આપણે સમાજની અને દેશની કઈ રીતે સેવા કરીએ, આજે સત્સંગની કઈ રીતે સેવા કરીએ, આ તમામ પાસાઓને આવરી લેતો આવો સુંદર આ શિબિરનું આયોજન આજે 5મો અહીંયા સરદારને આંગણે થયું છે, એટલે અમને ખૂબ આનંદ છે. એટલે અમારા કોઠારી સ્વામીએ કીધું ત્યારે અમે રમૂજમાં તો કીધું નહીં આવું, પણ મારે યુવાનો બાળકનો કાર્યક્રમ હોય અને હું ન આવું એ તો બને જ નહીં શકે. એટલે હમણાં અમે મુંબઈમાં પણ કીધું હતું, અમારા સંતો મુંબઈમાં અમે ગયા હતા ત્યારે પણ કીધું હતું કે મુંબઈ માટે પક્ષપાત કરે છે, પણ ત્યાંય મને યુવાનો બાળકોના મોહે જ જઉં છું, બાકી હું જવું નહીં. એટલે અહીંયા આજે જે આવ્યો છું એ અમારા બાળકો અને મારા યુવાનોના મોહે આવ્યો છું અને એમના જ મોહે. અને ભગવાનને પ્રાર્થના કરું કે તમને જેવી શક્તિ, જેવી સમજણ અને આજે એ સંપ્રદાયની અંદર આજે ખરેખર આનંદની વાત છે કે દુનિયા એલફેલ ને મોજશોખની પાછળ ગાંડી થાય છે, ત્યારે આ નાના નાના ભૂલકાઓ અને આ યુવાનો એ પોતાના મોજશોખ અને પોતાના જે મનના તરંગો, કદાચ કોઈને વેગ આવતા હશે કે મારે આમ ફરવા જવું છે ને, મારે આ ખાવું છે ને, મારે આ કરવું છે, પણ એને સંયમમાં રાખી, એને નિયંત્રણમાં રાખી અને આજે મનને સ્થિર કરીને અહીંયા બેઠા છીએ, આ બહુ મોટી ઉપલબ્ધિ છે વાલા ભક્તો. આવી ઉપલબ્ધિ બીજા કોઈને પ્રાપ્ત થતી નથી, દેવતાઓને પણ દુર્લભ છે. મન એટલા ચંચળ હોય છે, મહારાજે વચનામૃતમાં લખ્યું કે મનને સ્થિર રાખવું એનાથી ગંભીર અને એનાથી કઠણ બીજું કોઈ સાધન નથી. મનની વૃત્તિને સ્થિર રાખવી એનાથી કઠણ સાધન નથી. જ્યારે આજે તમારે બધાએ ઘણા બધા આમાંથી પોતાના મનને કાબૂમાં કરી અને નિયંત્રણમાં કરીને આટલી ઉંમરે આ બહુ મોટી સિદ્ધિ છે. એટલે આવું ને આવું બળ રાખજો કે જે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી આપણને મળ્યું છે અને એના પ્રતાપથી જ આપણે આ જગતની અંદર પાર પડવાનું છે. અને એના બળે એક વાત બહુ સુંદર અમારા સંતોએ બધાએ વખાણ અમારા કર્યા, પણ મને હું મારા જીવનની મેં કીધું કે એક અનુભવની વાત હું ચોક્કસ કરું કે મહાભારતની અંદર જ્યારે યુદ્ધ મહાભારતનું ખેડાવવાનું શરૂ થયું અને એક બાજુ કૌરવ સેના અને એક બાજુ પાંડવ સેના જ્યારે સામસામી આવીને ઊભી રહી, ત્યારે બે પ્રસંગ મારા જીવનની અંદર મને બહુ હું માર્મિક રીતે સમજીને રાખ્યા છે. અને તમને બધાને પણ હું એ શિખામણ કરું, સંતો હરિભક્તોને આને શીખીને રાખજો કે બંને પક્ષે સામસામી સેનાઓ તૈનાત થઈ હતી અને આ બાજુ જ્યારે અર્જુનજી અને એના રથની અંદર સારથી તરીકે કૃષ્ણ પરમાત્મા એ જ્યારે કુરુક્ષેત્રની મધ્યમાં જઈને ઊભા રાખ્યા ત્યારે અર્જુનજી ધ્રુજવા માંડ્યા. અર્જુનજીના એક બાજુ મનની અંદર ભય, એક બાજુ શોક અને ચારે બાજુ માયાએ એટલી એમને જકડી લીધા કે અર્જુનજીના હાથમાંથી ગાંડીવ એ ત્યાં લપસી પડતું હતું, હાથમાં પકડી શકતા નહોતા. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ, એટલે કહેવાની પાછળનો ભાવ આર શું છે કે મનુષ્ય ગમે તેટલો સિદ્ધ થાય તો પણ એને માયા જ્યારે જકડે છે ત્યારે સાવ લાચાર થઈ જાય છે, અસમર્થ થઈ જાય છે. અને એની અંદરથી ઉગારનાર કોણ છે, એ પરિસ્થિતિમાંથી કોણે ઉગાર્યા, તો કે કૃષ્ણ પરમાત્માએ પોતાનું વૈરાટ સ્વરૂપ દેખાડી અને ગીતાનો ઉપદેશ કરી અને ભગવાને પોતાનું બળ જ્યારે અર્જુનજીમાં પ્રેર્યું ત્યારે અર્જુનજીએ ફરી ગાંડીવ ઉપાડ્યું. એટલે હું તમે પામર જીવ છીએ, આપણને માયાની સામે આપણા બળે જો બાજવા જશું કે માયા જગતને તરવા જશું તો આપણે કરી શકવાના નથી, પણ આપણે ભગવાનના બળે કરીને આપણા જ્યારે અંદર આવી લાચારી જ્યારે ક્ષેમ આવે ત્યારે આપણે ભગવાનનું બળ જો રાખીએ તો ભગવાન આપણને પ્રેરણા બળ આપે અને ભગવાનના બળે આપણે આ જગતને તરી શકીએ છીએ, આ માયાને તરી શકીએ છીએ. એટલે આ પહેલો એક સિદ્ધાંત. અને બીજો સિદ્ધાંત, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે એમ કહેવાય છે કે જે રથ હતો અર્જુનજીનો રથ તો કૃષ્ણ પરમાત્મા કીધું આ રથ ચાલે નહીં, અને ભગવાને એમના ધામમાંથી એ ચાર ઘોડાનો ચાર શ્વેત અશ્વનો હતા એમને મેં હરાવ્યા. એટલે જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને એમ કીધું કે હવે તમે રથમાંથી ઉતરો, એટલે પછી હું ઉતરું તો આ રથને આપણે વિદાય કરીએ. ત્યારે અર્જુનજીને મનમાં એમ થયું કે ભાઈ હું તો મહારથી છું અને આ તો સારથી છે, એટલે પહેલાં સારથીએ ઉતરવું પડે અને પછી મહારથી ઉતરે. રથમાંથી નિયમ એવો ને, ગાડીમાં પહેલાં ડ્રાઈવર ઉતરે પછી શેઠનો દરવાજો ખોલે એટલે શેઠ ઉતરે, નિયમ જોયા છે ને એવા, એમ નિયમ એવો એક પહેલાં રથી પહેલાં સારથી ઉતરે પછી મહારથી ઉતરે. એટલે અર્જુનજીએ કીધું કે હું મહારથી છું, તમે સારથી છો, પહેલાં આપે ઉતરવું પડે. તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે આ બધું રહેવા દે અને હું કહું એટલું કર. અર્જુનજીને થોડુંક ક્ષોભ થયો પણ પછી માનીને ત્યાં રથમાંથી ઉતર્યા. અને પછી કૃષ્ણ પરમાત્મા જ્યારે જેમ હજુ રથમાંથી પગ નીચે મૂક્યો અને રથ ભસ્મીભૂત થઈ ગયો ત્યારે અર્જુનજીને એમ થયું કે જો હું બેઠો હોત અને કૃષ્ણ પરમાત્મા ઉતરી ગયા હોત તો આ રથની સાથે આજે મારું પણ અચ્યુતમ કેશવમ થઈ જાત, હું પણ ભસ્મીભૂત થઈ જઈશ. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ એટલો જ છે કે કઈ પણ કાર્ય થાય છે એ ભગવાન થકી થાય છે, ભગવાનના આશીર્વાદથી થાય છે અને ભગવાનની રક્ષામાં થાય છે. જો ભગવાન આપણા રથમાંથી ઉતરી ગયા તો આપણે પણ આ જગતની ભલે ગમે તેટલી સામર્થ્ય ધરાવતા હોઈએ, ગમે તેટલી સિદ્ધિ ધરાવતા હોઈએ, પણ ભગવાન જો આપણા રથમાંથી ઉતરી ગયા તો આપણો રથ પણ બળીને ભસ્મ થઈ જાય અને સાથે સાથે આપણે પણ બળીને ભસ્મીભૂત થઈ જઈએ. એટલે આ જે શીખ આ જીવનની અંદર કાયમ તમે રાખજો કે આપણા જીવનની અંદર આપણો જે ધણી, આપણો જે આશ્રય, જે આપણો જેના છાયામાં આપણે, જેના છત્ર છાયામાં આપણે રહ્યા છીએ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે કાળ હોય, ગમે તેવા સંજોગ હોય, પણ એની ઉપાસના ભક્તિને નિશ્ચયની અંદર ક્યારેય ફેર પડે નહીં. અને એના થકી જે કાર્ય કરીએ છીએ, એના માટે જે કાર્ય કરીએ છીએ અને એને અર્પણ જે કાર્ય કરીએ છીએ એના માટે આ જીવન જીવવું છે, આવું નક્કી કરીને દરેક ભક્તો જ્યારે જીવશું તો મને એમ નથી લાગતું કે આ કાળકર્મને માયા એ આ કાળમાં કોઈ પણ આવા જીવાત્માઓને આ નડી શકે કે એના મોક્ષ માર્ગમાં બાધારૂપ બની શકે. એટલે આવી ઘણી બધી બાબતો છે. જો કે મારે ઘણું બધું પણ આ સભા જેવું બેઠું છે ને, આપણે છોકરાઓને અલગથી બેસાડશું એક વખત. જો આ વખતે તો આ શિબિરમાં સંયમ ટાઈમ નથી મળ્યો, પણ આવતી શિબિરમાં હું એવું વિચારું છું કે હું રોકાવાય એ રીતે આવું અને ક્લાસ લઉં. કારણ કે મારે ઘણું બધું કહેવું છે યુવાનોને, બાળકોને જોઉં ને એટલે મને એમ થાય કે ઘણું બધું પીરસું, ઘણું બધું પીરસું, પણ પાછી તમારી કેપેસિટી તમે પચાવતા જાઓ ને એમ પીરસવું છે, અજીર્ણ થઈ જાય એવું પીરસવું નથી. એટલે હવે બે વાત છેલ્લે હું તમને ટૂંકમાં કહી દઉં. એક વસ્તુ આપણે બહુ બે સમજણ આ જીવનમાં ગમે ત્યારે તમને જેને ટિપ્સ કહેવાય ને, એક એક નાની નાની લીટીની એવી એક તમને આપું. એક વસ્તુ મનમાં ધ્યાન રાખજો, ક્યારેય તમે એકલા નથી. શું કીધું? ક્યારેય તમે એકલા નથી, તમારી સાથે ભગવાન છે. પહેલું નક્કી શું રાખવાનું? ક્યારેય તમે એકલા નથી, તમારી સાથે કાયમ ભગવાન છે. એટલે મનમાં કોઈ વખત હતાશા આવે ને કે હું આ કરી શકીશ, હું નહીં કરી શકું, હું એકલો છું, એવું મનમાં ક્યારેય લાવવાની જરૂર નથી. હંમેશા રાખું કે મારી સાથે મારો ભગવાન છે. તમે ભણવામાં હો, રમતગમતમાં હો, કે તમે ચાહે સમાજના કામ કરવામાં હો, સત્સંગના કામ કરવામાં હો, આટલું મનમાં દ્રઢ રાખજો કે મારી સાથે મારો ભગવાન હંમેશા છે. આ પહેલો સિદ્ધાંત શું યાદ રાખવાનું? મારી સાથે મારો ભગવાન હંમેશા છે, આ પહેલો સિદ્ધાંત. બીજો એક સિદ્ધાંતની વાત કરું, કોઈ પણ હિમાલય ચડવો હોય ને તો હિમાલય ચડવાની શરૂઆત એ પહેલું પગલું ભરવાથી થાય છે. હિમાલય પરબારો ચડાતો નથી. કોઈ પણ સિદ્ધ દશાને પામવું હોય, કોઈ પણ મોટી પદવીને પામવું હોય તો કૂદકો મારીને ઉપર ચડાતું નથી. એના માટે એક એક પગલું ભરવું પડે છે. શું કરવું પડે છે? એક એક પગલું. પણ એ પગલું કેવું ભરવું પડે? કે જે મજબૂત ભર્યું હોય ત્યાંથી પાછું પડાય નહીં. એટલે હવે જ્યારે ભણવાની અંદર પણ મહેનત કરો, ડૉક્ટર બનવું છે કે ઇન્જિનિયર બનવું છે તો ડાયરેક્ટ ડિગ્રી કોઈ આપવાનું નથી, પણ જે ધોરણમાં ભણતા હો એ ધોરણની અંદર મજબૂત પાયો કરજો. જે જે કાર્યની અંદર, સત્સંગની અંદર પણ આપણે હમણાં આપણે વાતો ઘણી બધી સારી સારી થઈ, દાદા ખાચર જેવી કે ઝીણાભાઈ પર્વતભાઈ જેવી ભક્તિ આપણને ભગવાન આપે, પણ એના માટે એક એક ડગલું આપણે આગળ વધવું પડશે. આપણે ત્યાં ત્યાં ઊભા રહીએ અને પછી કહીએ દાદા ખાચર બનવું છે, બનાશે નહીં. એના માટે એક એક ડગલું આગળ વધવું પડશે. સમજણની અંદર એક એક ડગલું આગળ વધારવું પડશે, ભક્તિની અંદર એક એક ડગલું આગળ વધારવું પડશે, સમર્પણની અંદર એક એક ડગલું આગળ વધારવું પડશે. એટલે જેમ જેમ આપણે દ્રઢતાથી આગળ, તો પહેલો સિદ્ધાંત શું કીધું, હું કોઈ દિવસ એકલો નથી, અને બીજું કોઈ પણ મોટા કાર્યની સફળતાની શરૂઆત પહેલા પગથિયાથી થાય, એટલે મજબૂતીથી પગથિયા ચડવા અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવું. અત્યારે આ ટૂંકમાં આટલી વાત કરી છે. દરેક યુવાનોને અને બાળકોને અમારા ખૂબ ખૂબ અનેક અનેક આશીર્વાદ છે. ભગવાન તમને ખૂબ બળ બુદ્ધિ ઐશ્વર્ય આપે, જીવનની અંદર સફળતા આપે, અને સત્સંગની અંદર પણ શ્રેષ્ઠ સત્સંગી બનો એવી ભગવાન સ્વામિનારાયણ તમારો પર કૃપા વરસાવે એ પ્રાર્થના સાથે આચાર્ય મહારાજ શ્રી માતુશ્રી સારા ધર્મકુળ પરિવાર વતી આચાર્ય આશીર્વાદ સાથે મારી વાણીને